जी रे आप संभालो वीरा आप मां, એમાં કહ્યું અલખ ધણી માહે વસે. ગઈકાલે પણ અલક્ષ લક્ષ અલક્ષની જ વાત હતી, આજે ફરી પાછું લક્ષ અને અલક્ષ. જે નથી દેખાતો તે બહુ સરસ, જો એને વાત કેવી હોય કે આ જગત માં કેટલી બધી વસ્તુઓ દેખાય છે પણ જોનારો નથી જોતો. આ દુનિયાની અંદર એટલું બધું જોઈએ છે, વસ્તુઓ દેખાય છે પણ જોનારો નથી જોતો. બોલે છે આપણે સાંભળીએ છીએ પણ બોલનારો નથી જોતો. પણ જે અવ્યાવૃત છે, જે પછી તરત ખલાસ થઈ જાય છે, એને આપણે ઓળખીએ છીએ પણ જે વ્યાવૃત જે છે એને નથી ઓળખતા, એનો પરિચય નથી. એટલે સુધી કે આપણે વર્ષો સુધી જેની સાથે જીવીએ છીએ છતાંય છેલ્લે એની જાણે એની સાથે કોઈ પણ સંબંધ કોઈ પણ પરિચય રાખ્યા વગર જતા મરી જઈએ છીએ. જે આત્મા કહીએ છીએ, અંદર બોલે છે આત્મા, આ બધું જોવાનું જોનારો આત્મા છે. બધું દેખાય છે ખરું પણ જોનારો નથી દેખાતો, સંભળાય છે ખરું પણ બોલનારો નથી દેખાતો. જીરે અલખ ધણી માહે વસે, એ આપણા પોતામાં જ વસ્યો છે. આખી જિંદગી જીવી જઈએ એની સાથે જ જીવવાની હોય છતાં એનાથી અનભિજ્ઞ રહી મૃત્યુ પામે શરીર. જીવન આખું આત્માની સાથે રહ્યા પણ આત્માને ન ઓળખ્યો. જીવનના દુનિયાના વ્યવહારો ઘણા બધા કર્યા પણ વ્યવહાર કરનારનો સાક્ષી ન જડ્યો, એને ન જોઈ શક્યા. એ અલક્ષ ક્યાંથી? ગગન જરૂખે જય જુઓ ક્યાંથી આવે છે શેર, 108મું પદ છે, વિષ્ણુદાસજી બોલેલા છે. જુઓ તો ખરા, અલક્ષ ધણી આપણા એમાં અંદર જ વસે છે. અને એના માટે કહ્યું ગગન જરૂખે જઈ જુઓ, એટલે ઉપર ચડો, ઉપર ચડો. જીવનમાં વૈચારિક સ્તર જેટલું ઊંચું હશે એટલા વિચારો સરસ થશે. જેટલું વૈચારિક સ્તર ઊંચું હશે એટલા તમે શાંત અને સાત્વિક, એ પ્રમાણે જેટલા વિચારોની ઊંચાઈ હશે, જેટલી ઊંચાઈ વધશે, ચાહે વૈજ્ઞાનિક હોય કે ચાહે તત્વચિંતક હોય, એનામાંથી વિકૃતિઓ અને વિકાર પણ નહીં. કારણ એ તરફ નજર નાખવાની કે એને વિચારવાની એને ફુરસદ જ નથી. ગગન જરૂખે જઈ જુઓ, આ બધું ક્યાંથી આવે છે? આ જીવન ક્યાંથી આવે છે? હૃદય ધબકે છે, શ્વાસોશ્વાસ ચાલે છે, આપણે ઊંઘી જઈએ છીએ છતાં કેટલા એવા શરીરના તંત્રો અંદરના સતત ચાલ્યા જ કરતા, ચાલ્યા જ કરતા. આંખ બંધ થઈ જાય, મગજ સુઈ જાય, એની સાથે એ બધા સુઈ જાય, તો હૃદય સુઈ જાય, શ્વાસોશ્વાસે સુઈ જાય, આંતરડા સુઈ જાય, લીવર સુઈ જાય, સુઈ રહે લોકો, એ અંદર એનું કામ કર્યા કરે. તો આ બધું આખું જે કાર્યતંત્ર જેને ફંક્શન કહીએ એ ક્યાંથી ચાલે છે? જુઓ, ઊંચ સારું વિચારો, ઊંચાના ઊંચે ઊંચી જાતનું વિચારો, ગગન ઝરૂખે જઈ જુઓ, ખૂબ ઊંચે ચડો. સારા વિચારોનું ચિંતન જેટલું ઊંચામાં ઊંચું હશે એટલું જ તમે આત્માની નજીક હશો, આત્માની સમીપ હશો. કોઈ બજારમાં જઈને વસ્તુ ખરીદવા જઈએ, સારામાં સારી ચીજ બતાવો, આ નહીં ચાલે. અને સહેજ નુકસાની છે તો આપણે બાજુ કરવી, પૈસા આલવાના છે. આવી અમે કેવી રીતે લઈએ? એમ ઊંચામાં ઊંચી વસ્તુ ખરીદવા માટે એની કિંમતે ઊંચી આપવી પડે, એમ ચિંતન વિચારો જેટલા ઊંચા કરીશું સારા વિચારો આવશે, એટલી જેની કિંમત વધારે મળવાની જ છે. એટલે કહ્યું ગગન જરૂખે જઈ જુઓ ક્યાંથી આવે છે. આ બધું આવે છે ક્યાંથી? જોઈએ છે એક પ્રવાહની માફક, કેટલા જન્મે છે, જીવે છે, મરે છે, મરે છે, જીવે છે, સતત પ્રવાહ ચાલ્યા જ કરે છે, ચાલ્યા જ કરે છે. આ પ્રવાહની શક્તિ કોની? એને મોકલનાર કોણ? અને જે મૃત્યુ પામે છે એને લઈ જનાર કોણ? આ માર્ગ કઈ બાજુએ જઈ રહ્યો છે? જીરે અલખ ધણી માએ વસે, જે નથી દેખાતો છતાંય છે. શરીર દેખાય છે છતાંય ખોટું અસત્ય છે, મૃતધર્મ છે, નાશવંત છે. આત્મા દેખાતો નથી છતાંય સત્ય છે ને શાશ્વત છે. શરીર દેખાય છે છતાંય ખોટું છે, નથી, કારણ કે નાશ પામવાનું. અને આત્મા દેખાતો જ નથી છતાં એ છે જ, સત્ય છે. તો આ જે જીરે અલખ ધણી રે માહે વસે તેનું ધરવું છે, એને કોઈ દિવસ યાદ કર્યો ખરો આત્માને? સાહજિકતાથી કોઈ દિવસ આપણે જેના આધારે જીવી રહ્યા છીએ, આ શરીરને હજાર રીતે બાંધો તો એ લબડી પડવાનું, બીજા મજબૂત ટેકા મૂકો તો અમુક જગ્યાએથી લબડી પડવાનું, પણ જે ટેકો નથી દેખાતો છતાં આખું શરીર સ્વસ્થ અને ટટ્ટાર છે, ટેકો તો દેખાતો નથી. અને ટેકો હટી જાય એની હાથે શરીર જુઓ જોઈએ, હાવ લબડી પડે. તો એને માટે કે જીરે અલખ ધણી માહે વસે, અને એના પાછળ શું કહ્યું? તેનું ધરવું છે, એને ઓળખવો છે, આત્માનો પરિચય મેળવવો છે મારે. આત્મા શું છે? જેમ વૈજ્ઞાનિક એની પ્રયોગશાળાની અંદર પ્રયોગો કરે કે આ શું છે મારે જાણવું છે, આ બધું કહેવાય છે તો ખરું, પણ એને પ્રયોગાત્મક રીતે એને નાણી જુએ, એને અનુભવી, બસ એ જ રીતે આત્માનો સ્વીકાર કર્યા પછી આત્માની અનુભૂતિ માટેના આપણા પોતાના જીવનના અનેક પ્રયાસો પ્રયોગો. એટલું યાદ રાખજો, વિજ્ઞાન અને અધ્યાત્મ બંનેના ક્ષેત્ર જુદા છે, બંનેનું કાર્ય વસ્તુ પણ અલગ છે, દરેકનો બંનેનો વિષય જુદો છે. વિજ્ઞાનનો ક્ષેત્ર એનો જે સંબંધ છે એ ભૌતિક સાથે છે, એટલે આપણે ભૌતિક વિજ્ઞાન શીખીએ છીએ, રસાયણ વિજ્ઞાન શીખીએ છીએ અને શરીર વિજ્ઞાન શીખીએ. ભૌતિક વિષય વિજ્ઞાનનો છે અને સ્થૂલ છે. જ્યારે અને સ્થૂલ છે એટલે ભૌતિક છે એટલે નાશવંત છે, ખતમ થઈ જવાનું, એટલે સંપૂર્ણ નાશ નથી થતો વિજ્ઞાનની પરિભાષામાં. એક નાશ એટલે બીજાનું ઉત્પત્તિ, એકનું ખલાસ થઈ જવું એટલે બીજાનું જન્મ ઉપસ્થિત થયું. જેમ પાણી ગરમ કરીએ, પાણી ખતમ થઈ ગયું તો વરાળ ઉભી થઈ ગયું, વાદળ બંધાયા, વરસાદ પડી ગયો, વાદળ ખલાસ થઈ ગયા પણ પાણી આવી ગયું. એમ કોઈ દરેક પ્રક્રિયામાં વિજ્ઞાન એટલું સ્પષ્ટ કહે છે કે નાશ કશાનો થતો નથી, પરિવર્તન થાય છે. બસ અધ્યાત્મ પણ એ જ કે છે આત્માનો નાશ ક્યારેય થતો નથી. જેમ સ્થૂલ ભૌતિક પદાર્થોમાં પરિવર્તન આવે પણ સંપૂર્ણ નાશ ના પામે. લાકડું સળગાવી મૂકો, એમાંથી કોલસો, રખિયા, કાર્બન બધું નીકળે, પણ એ લાકડાનો આકાર નાશ પામ્યો પણ એને એના એના જે દ્રવ્યો છે એના તત્વો છે એ નાશ નથી. એમ શરીર નાશ પામી જાય છે પણ શરીરની અંદર રહેલી જે આત્મચેતના છે એ શરીરથી બહાર નીકળીને પરિવર્તિત થઈ જાય છે. સ્થૂલ વિષય વિજ્ઞાનનો છે, અધ્યાત્મનો વિષય સૂક્ષ્મ છે. વિજ્ઞાન ભૌતિક પદાર્થોની સાથે કામ કરી શકે છે, અધ્યાત્મ સૂક્ષ્મ એવા આત્માની સાથે કામ કરે. સ્થૂલ પરિવર્તિત છે, બદલાયા કરે છે, પણ જે સૂક્ષ્મ છે એ બદલાતું નથી, જે છે એનું એ જ રહે છે. અને એટલા માટે જ એને થોડાની અંદર જ આટોપી લઈ અને સિદ્ધ કર્યું કે આત્મા છે, આત્મચેતના છે. જ્યારે પરિવર્તિત અવસ્થાને કારણે એની અંદર વારંવાર પ્રયોગો કર્યા કરવા પડે, બદલાતું એનું જુદા પ્રયોગો. તો આ જે સૂક્ષ્મ ચેતના છે એને એની સાથે સંશોધન કરવું હોય તો કોઈ સ્થૂલ ભૌતિક પ્રયોગશાળા કામ નહીં લાગે. એના માટે આપણી સૂક્ષ્મ જે આત્મચિંતન છે એ આત્મચિંતન જ કામ લાગશે. કારણ સ્થૂલ વસ્તુ હોય તો એને શોધવા માટે સ્થૂલ સાધનો જોઈએ, પણ આત્મા સ્થૂલ નથી, સૂક્ષ્મ છે. અને સૂક્ષ્મને શોધવા માટે, એનું સંશોધન કરવા માટે સૂક્ષ્મ સાધનો જ જોઈએ. વિજ્ઞાનીઓએ મરતા શરીરને કાચની બરણીમાં મૂકી દીધું અને એમ કે છે કે એ શરીર જયારે શાંત થઈ ગયું ત્યારે તિરાડ પડી, એમાં ભલે જે હોય તે હજુ એને પામી શક્યા નથી, પણ સૂક્ષ્મતાને ચિંતનથી જ મેળવી શકાય. વૈચારિક સ્થિતિ સૌથી પહેલા વૈજ્ઞાનિક પણ સાયન્ટિસ્ટ કરશે, પેલા પોતાના મનમાં ખૂબ વિચારશે, સૂક્ષ્મ રીતે વિચારશે, ત્યાર પછી તે સાધનો ભેગા કરી એનો પ્રયોગ કરશે. એમ અધ્યાત્મમાં સૂક્ષ્મ અલક્ષ અને એને જોવાનું કહ્યું છે. જીરે અલખ ધણી રે માહે વસે તેનું ધરવું છે, એને શોધવો છે, ક્યાં મળશે. એટલું યાદ રાખજો, વસ્તુઓ મળશે કારણ કે ભૌતિક છે, તરત હાથમાં આવી જશે, પણ આત્મચેતના સૂક્ષ્મ છે. સમગ્ર વિશ્વની અંદર પરમાત્મા સૂક્ષ્મ છે. વિશ્વ દેખાશે પણ વિશ્વની અંદર જે શક્તિ છે એ નહીં દેખાય. શરીર દેખાશે પણ શરીરની અંદર રહેલો જે આત્મા છે જેનું સંચાલન કરી રહ્યો છે, જેને નિભાવી રહ્યો છે. આત્મા વગર શરીરને નિભાવી જોવો જોઈએ. તો જેની શક્તિ વડે, પ્રબળ શક્તિ વડે નભી રહ્યું છે એ દેખાતો નથી, અને એની અનુભૂતિ કરવાની છે એ ક્યાં છે આપણે જોઈ શકીએ છીએ, અનુભવી શકીએ છીએ. આમ સાકરનો ટુકડો આમ લઈને ફેરવીએ, ફળનો ફળ જોઈએ તો એની આ નાકથી જોઈએ તો ખબર પડે કે આ કેટલું મીઠું છે. મરચું છે જોઈએ ખરા, કારણ મરચું છે, આ લીલું છે પણ કેટલી તીખાશ છે એમ જોવાથી ખબર પડશે. એનો અનુભવ કરવો પડે, એને કહેવાય અનુભૂતિ. બી કે મરચું તીખું હોય છે કેમ, કે અનુભૂતિ થઈ ગઈ છે. કેળું કે સફરજન ગળ્યું હોય છે, પણ કેટલું ગળ્યું છે વધતું ઓછો એ તો જયારે એનો અનુભવ કરીએ. વસ્તુ દેખાય, ફળ દેખાય, પણ એની મીઠાશ નો અનુભવ ન થાય. એમ આપણે આપણા શરીરને જોઈ શકીએ, બધા જીવન જોઈ શકીએ છે, પણ જીવનની અંદરનું જે તત્વ છે એ પેલી મીઠાશની માફક નથી દેખાતું. આત્મા હોય છતાં દૂધ આંખે આમ જોઈએ એમાં ઘી દેખાય જ નહીં, છતાં એમ કહીશું કે આમાં ઘી નથી એમ કહીશું? કહી શકાય છે કે દૂધમાં ઘી નથી? નથી દેખાતું, છતાં આપણે કહે છે કે દૂધમાં ઘી છે. તો બસ એ જ રીતે આ શરીરની અંદર આત્મચેતના નથી દેખાતી, છતાં એની અંદર આત્મા છે. કેમ? કોઈ મૃત શરીરને જોઈએ ત્યારે જોઈએ કે બીજો આ મૃત શરીર છે, એનામાં ચેતના આત્મા નથી, મારામાં છે. આ રીતે અનુભવ થાય, અનુભવ કરવાનો. ફળ ખાઈને જેમ અનુભવ થાય છે એમ આપણે ચિંતનથી એનો અનુભવ. તો જીરે અલખ ધણી માહેરે વસે તેનું ધરવું છે. મારે એને જોવો, મારે એને મેળવવો છે, મારે એને અનુભવવો છે. અને એટલા માટે નારાયણ સ્વામી કે છે, નારાયણજી કે એ ક્યાં છે, ચાલો આપણે એને જોઈએ. કરો સુંદર રૂડા કામ, એના માટે શું કરવું પડશે? ખોટા કામથી વૃત્તિઓ બગડશે, વૃત્તિઓ હીન થશે, હલકી થઈ જશે. અને એટલા માટે કહ્યું કરો સુંદર રૂડા, સારા કામ કરજો તો વૃત્તિઓ સારી રહેશે, ખોટા કામ કરશો તો વૃત્તિઓ બધી ચોરીની, જૂઠની, પ્રપંચની, કુટેવોની, વ્યસનોની. હવે જ્યાં આવી નરક જેવી ગંદી સડતી એમાં વૃત્તિઓ રહે પછી બહાર નીકળી શકે ખરો. કરો સુંદર રૂડા કામ, વૃત્તિ સારી રાખો, જે કઈ કામ કરો સારા કામ કરો. તો બાહેર ભીતર બાગમાં ખેલે કેવલ, અંદર બહાર જગતે બગીચો જ છે. અને અંદર કે બહાર આપણે આ બધા વૃક્ષો છે બગીચાના, ભગવાનના બગીચાના. તો એમાં અંદર ને બહાર બધે સર્વત્ર એ પરમાત્મા જ વિલસી રહેલો છે, એ જ છે, બીજો નથી. ખેલે કેવલ બ્રહ્મરામ, એટલા માટે કહ્યું આપ સંભાળો વીરા. હે ભાઈ, તમે તમારામાં જ તમારા સ્વરૂપને સંભાળો. બહારથી તમે ગમે એટલો પ્રયત્ન કરશો તો પણ તમારું સ્વરૂપ તમને નહીં ઓળખાય. તમે જ તમારી જાતને ઓળખો. પણ આપણે જ આપણી જાતને આપણે પોતે ભૂલી ગયા છે, હું કોણ છું? આત્મા ને શરીર આખી જિંદગી સાથે રે, છતાં છેલ્લે સામાન્ય રીતે છૂટા પડવાનું હોય ને ત્યારે પરિચય વિના છૂટા પડે. આત્માનો પરિચય ના મળે તો જે આત્મા શું છે, આ તત્વચિંતન છે, ફિલોસોફી જેને કહે. તો એને શોધવા ને એને માટે મારા શ્રી આજ્ઞા કરી કે શોધો એને. પણ એના માટે બધે સમદ્રષ્ટિ રાખજો, બાહેર ભીતર, અંદર બહાર બધે એક જ છે. જે અંદર છે એ જ બહાર છે, જે મારામાં છે એ સૌમાં છે. તો જો સૌમાં જ છે અને મારામાં છે તો આ બધાની વૃત્તિઓ ભિન્ન ભિન્ન જુદી જુદી કેમ, માણસે માણસે બધા જુદા જુદા કેમ, એ પ્રશ્ન પહેલો ઉપસ્થિત. કોઈ માણસ ક્રૂર છે, કોઈ સાત્વિક છે, કોઈ ચોર છે, કોઈ સાવકાર છે, કોઈ હાવડફોડ છે, કોઈ ભણેલો છે, કોઈ રાજા છે, કોઈ ભિખારી છે. આ બધું ભેદ કેવી રીતે? જો ભગવાન બધાનામાં સરખો હોય તો એ ભેદ કેવી રીતે? હોવજે ખરો, ના જ હોય, સ્વાભાવિક છે. આ બધા બહેનો બેઠા છે, ઘઉં ચોખા દાળ શાક મસાલા બધા એના એ જ હોય છે, બરાબર છે. પણ દરેકની રસોઈ બનાવવાની અથોટી, દરેકના સ્વાદ કેમ તમને આવ્યું છે? તો લોટ ને દાળ શાક ને મસાલા બધા એક જ છે, કેમ જુદું પડ્યું? સમજાય છે? તો એ છે તમારી જે અથોટી છે એ પ્રમાણે સ્વાદ જુદો, પણ એમ દરેકમાં આત્મા સમાન છે. જેમ ઘઉં દાળ ચોખા લોટ શાકભાજી મીઠું મરચું મસાલો બધા એક સરખા લકડિયા આવ્યા છે, અને એક જ પીકમાંથી બધાને લોટ ને દાળ ચોખા લેવાનું, છતાંય તેલ ઘી બધું છતાંય સ્વાદ. એમ આત્મા દરેકમાં એક બેઠેલો છે, છતાંય એની જે કાર્ય કરવાની કર્મની, રસોઈ બાંધવાનું કરવાનું કર્મ જ છે, એમ આપણા કર્મોની એ પદ્ધતિ પ્રમાણે બધાના જીવન જુદા પડે છે, દરેકના જીવનના સ્વાદ જુદા પડે છે. ઈશ્વર બધામાં બેઠેલો છે. ભગવાનનો પ્રકાશ દરેકમાં છે. જેમ ઘણા બધા પાત્રો ભરેલા હોય, પાણી ભર્યું અને ઉપરથી સૂર્યનો પ્રકાશ પડે, તો દરેકમાં સૂર્યનો પ્રકાશ અલગ પ્રતિબિંબ દેખાય છે, અલગ અલગ દેખાય છે. તો જેટલા વાસણ નાના મોટા જાડા લાંબા પહોળા ઊંચા નીચા, દરેકમાં પ્રતિબિંબ તો પડે છે જ, અને દરેકમાં એક સરખું જ પ્રતિબિંબ છે, અને એના પ્રમાણે નાનું મોટું દેખાય છે વાસણ પ્રમાણે. તો દરેકમાં એના આકાર પ્રમાણે પ્રતિબિંબ પડે, તો સૂર્યનો એટલા બધામાં જુદો જુદો છે, જુદા જુદા આકાર વાળો છે. સૂર્ય તો એક જ છે, પણ પાત્રો જેવા હોય એમાં પ્રતિબિંબ પડે. અરે પાત્રમાં પાણી કેવું છે? લાલ છે, લીલું છે, પીળું છે, ગંદુ છે, ક્ષારવાળું છે, મિનરલ છે, પાણી જુદા જુદા હોય, પણ એની અંદર ઈશ્વરના પ્રતિબિંબ તો બધા જ, એક જ ઈશ્વરના પ્રતિબિંબ. આત્મા દરેકમાં એક જ છે, યથા પ્રકાશે તી એકા કૃષ્ણમ લોકમિમમ બ્રહ્મ. એક જ સૂર્ય પ્રકાશે છે, બધા પાત્રોના પ્રતિબિંબ જુદા જુદા હોય. જય મહારાજ.